તારીખ 3/7/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 610, 611 અને 612 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 355 મૂળ કેસેટમાં વચ્ચે વચ્ચે બીજો અવાજ આવે છે.
પ્રત્યેક શક્તિનું સ્વરૂપ કેવું છે, જે બધા બધી શક્તિઓને સામાન્યપણે લાગુ પડે છે, એવી 10 વાતો છે. જે તમામ શક્તિઓને સામાન્ય રીતે લાગુ પડે છે, સાત થઈ ગયા છે, સાત વાત થઈ ગયા છે, કાલે આઠમું છે. એક એક શક્તિ માં અનંત શક્તિનું રૂપ છે. સંસાર પરમા પરિશિષ્ટ ઉપરના શક્તિનું રૂપ છે. જેમ કોઈ વ્યક્તિને પણ એનું રૂપ હોય છે, એનું રૂપ જેટલું ચોક્કસ પણ ખ્યાલમાં આવે છે એટલી ઓળખાણ સમજવામાં આવે છે. શક્તિઓને ઓળખવા માટે પણ એનું રૂપ જો ખ્યાલમાં હોય તો એ શક્તિ ઉપરથી આખા આત્માને, આત્મ પદાર્થને ઓળખી શકાય છે. એના પ્રયોજન છે. આત્માને ઓળખવો એ મૂળ પ્રયોજન છે. અનંત શક્તિઓમાંથી મોટા ભાગની શક્તિઓ એવી છે કે જેના નામ પણ ભાષાગોચર નથી, અને છદ્મસ્થને એનો ખ્યાલ પણ આવતો નથી, જ્ઞાનગોચર બુદ્ધિગોચર પણ એ સ્થિતિ નથી. આવી પરિસ્થિતિમાં આખા આત્માને ઓળખવો કઈ રીતે, આ એક સમસ્યા છે. પણ એમ કહેવામાં તો આવે છે કે આત્માને ઓળખવો, આત્માને ઓળખો, પણ આત્મામાં અનંત શક્તિઓ છે તો શું એવી વ્યવસ્થા છે કે અનંત શક્તિઓને ઓળખવામાં સમજવામાં આવે તો જ આખો આત્મા ઓળખાય? એવું નથી. જેમ કોઈ વ્યક્તિ વિશેષને એના ખાસ ચિહ્ન પરથી ઓળખવામાં આવે છે કે આ ફલાણા માણસ છે, એ બધામાં સૌથી ઊંચા હશે અથવા સૌથી નીચા દેખાશે, અને છતાંય આવા હશે, આમ બધાથી જુદા પડતા હશે, તે ફલાણા માણસ બરાબર. તો એના જેટલા ગુણધર્મ છે એકનું કહેવાના બદલે વિશિષ્ટ ખાસ કોઈ એક બે ગુણધર્મ કહેતા આખી વ્યક્તિની ઓળખાણ કરાવી શકાય છે. એમ અહીંયા પણ પરિસ્થિતિ તો એવી છે કે અનંત ગુણમાં છે, એમાં અનંત ગુણો તો એવા છે કે જે ભાષાગોચર એના ગુણના નામ પણ નથી કહી શકતા. કેટલાક સંખ્યાત ગુણોના નામ ભાષાગોચર છે, બાકી અનંત ગુણોના નામ તો ભાષાગોચર નથી. છદ્મસ થઈ શકે એમ નથી. આત્માની ઓળખાણ થાય ને આત્મજ્ઞાન થાય ને આત્માનુભવ થાય તો પણ બધા ગુણો એને સર્વ ગુણો અનંત ગુણો જ્ઞાન ગોચર બુદ્ધિ ગોચર થતા નથી. બધા તો નહીં, ભેદ થી નહીં, એ તો કેવળ જ્ઞાનમાં જ બધા ગુણોના ભેદ જણાય છે. સર્વ ગુણો જુદા જુદા અનંતે અનંત જ્ઞાનમાં જણાવવા શક્ય નથી, એનું ગણિત છે ચોખ્ખું. કે જો એક ગુણને જાણતા એક સમય લાગે તો અનંત ગુણને જાણતા કેટલા સમય લાગે? કેવળ જ્ઞાન તો છે નહીં સદમત, ભલે સ્વાનુભવી હોય, અનુભૂતિ સંપન્ન હોય, આત્મજ્ઞાની હોય, ધર્માત્મા હોય, તો પણ જો એને એક ગુણને જાણતા એક સમય લાગે તો અનંત ગુણને જાણતા અનંત સમય લાગે. તો અનંત સમયનું કોઈનું આયુષ્ય નથી હોતું. જ્ઞાનીને તો એનું સાધકપણે પણ અસંખ્ય સમયનું છે, એટલે કે એને બે ચાર પાંચ સાત ભાવ કરવાના બાકી હોય તો અસંખ્ય સમયમાં પૂરા થાય છે. સર્વાર સિદ્ધિનો તેત્રીસ સાગરનો ભાવ પણ અસંખ્ય અનંત સમયનો નથી. એટલે છદમસ્ત અને બુદ્ધિ ગોચર કે જ્ઞાન ગોચર સર્વ ભેદો છે, સર્વ શક્તિઓ કે સર્વ ગુણો જણાતા નથી, તો પણ એને આત્મજ્ઞાન છે. સર્વ ગુણો ભેદપણે નહીં જણાતા હોવા છતાં અભેદપણે સર્વ ગુણો જેમાં સમાવિષ્ટ છે એવો આત્મા જણાય છે, આત્મા ઓળખાય છે, આત્માનું જ્ઞાન છે, અભેદ આત્માનું જ્ઞાન છે. અને અભેદનું જ્ઞાન એ જ વિતરાગતાનું કારણ હોવાથી, એ જ આત્મશાંતિ ને આત્માનંદનું કારણ હોવાથી એ પર્યાપ્ત છે. અભેદનું જ્ઞાન, ભેદની કોઈ આવશ્યકતા નથી કે સર્વ ભેદો કોઈ આત્માને જાણવો જોઈએ એવી કોઈ જરૂરત નથી. અને જાણે તો જ એને આત્મશાંતિ થાય, આત્મજ્ઞાન થાય અને નેતર ન થાય એ પણ વસ્તુ સ્થિતિ નથી. છતાંય વસ્તુ વ્યવસ્થા એવી છે સુંદર કે એક એક શક્તિ ને અનંત શક્તિનું રૂપ છે, તેથી એક જ્ઞાન ખુલ્લું છે સ્વભાવથી. સ્વભાવ જેમાં ખુલ્લો છે એવો જે જ્ઞાનનો પ્રયાસ, જ્ઞાનનો ઉપયોગ, જ્ઞાનની દશા, એને અનંત ગુણનું રૂપ છે. જો એને સ્વભાવથી જોવામાં આવે તો એને અનંત ગુણનું રૂપ એવો આખો આત્મ સ્વભાવ, આખો આત્મા, એનું દર્શન અને જ્ઞાનમાં થાય છે. એટલે અમૃતચંદ્રાચાર્ય કળશ લખો છે, તેરમી પંદરમી ગાથા શરૂ કરતા પહેલા તેર નંબરનો કળશ છે કે જ્ઞાનાનુભૂતિ છે તે આત્માનુભૂતિ છે, અને આત્માનુભૂતિ છે તે ખરેખર જ્ઞાનાનુભૂતિ છે. કેવી શબ્દ વાત કરે, સર્વ ગુણોને અહીં તો ખબર, એક જ્ઞાનને નહીં, એક એક શક્તિમાં પ્રત્યેક શક્તિને અનંત ગુણનું રૂપ છે, એક ગુણને અનંત ગુણનું રૂપ છે, એક ગુણને પોતાનો ખાસ સ્વભાવ છે. ગુણ પોતાના એક સ્પેસિફિક સ્વભાવ લઈને રહેલો ગુણ છે, સ્વભાવ છે, પણ એનું એને રૂપ અનંત ગુણનું છે પાછું એમ છે. એટલે એ ખુલ્લા અંશમાં, સ્વભાવથી ખુલ્લા અંશમાં એને અનંત ગુણનું રૂપ છે. એટલે આખો આત્મા આવો એમ એને સમજાઈ જાય છે, ઓળખાઈ જાય છે. પ્રથમ ઓળખાણ ત્યાંથી થાય છે, નિશ્ચય ત્યાંથી થાય છે, જેવો આત્મા છે એવો પ્રતિભાસ ત્યાંથી થાય છે, એ થઈ શકે છે. આનંદ ગુણનું રૂપ પણ ત્યાં છે, કેમ કે જે કષાય છે એમાં દુઃખ છે, દુઃખ છે તેમાં છે, રાગ અંશમાં કસાયમાં દુઃખ છે, અને જ્ઞાન અંશ છે એ રાગ રહિત છે, જ્ઞાનમાં રાગ નથી. રાગ જુદી ચીજ છે, જુદો ભાવ છે, જુદો પર્યાય છે, અને જ્ઞાન જુદો ભાવ છે, બે ભાવ જુદા જુદા છે. એક આત્મભાવ છે, કિંમતજીની ભાષા એ છે, એક આત્મભાવ છે અને એક અન્ય ભાવ છે, એમ કહીને પર ભાવ કહો કે અન્ય ભાવ કહો. જ્યારે જ્ઞાનમાં આત્મભાવ એટલે આત્મ સ્વભાવ જણાય છે, ત્યારે રાગાદી ભાવ એની અવસ્થામાં થતો હોવા છતાં અન્ય ભાવ રૂપે જણાય છે, પરભાવ રૂપે જણાય છે, કેમ કે એની સ્વભાવ જાતિ સાથે એનો મેળ નથી. મેળ તો નથી, ઉલટાની વિરુદ્ધતા છે. આત્મા જે વિતરાગ સ્વભાવ, એનાથી રાગનો સ્વભાવ વિરુદ્ધ છે, તદ્દન વિરુદ્ધ છે, પ્રતિપક્ષ રૂપે છે. ગુરુદેવ ના પ્રવચન માંથી સુગાનીજી અહીંથી આત્માને ઓળખો. નામ ને રાગ જુદા છે, એકનું સાંભળ્યું, સાંભળ્યું ને અંદર માં તપાસ્યું તો પ્રતિભા થયો, વાત તો બરાબર છે. જેમ ગુરુદેવ કહે છે એમ જ અંદરમાં જ્ઞાન સ્વભાવે જુદું છે, રાગ એના સ્વભાવે જુદું છે, બંનેના લક્ષણ જુદા જુદા છે, પ્રતિપક્ષ રૂપ છે. આખો આત્મા જ્ઞાનમય છે, જ્ઞાનમય છે એમાં કેટલું જ્ઞાન છે એમ પણ માપ આવે છે. પ્રમાણની વાત લીધી ને, એટલું માપ આવવું જોઈએ. એ જાતનું પ્રમાણ આવવું જોઈએ. 163 ઇંચને જાજું જ્ઞાન નથી, છતાં એને આત્મા પકડાય છે. અમે શાસ્ત્રોના શાસ્ત્રો ભણી જઈએ છીએ, શાસ્ત્રમાં પારંગત થઈ જઈએ છીએ, પણ અમને આત્મા પકડાતો નથી. આ પ્રશ્ન પૂછો છો પ્રશ્નકારક. તો કે એ જાતનું પ્રમાણ એટલે માપ આવવું જોઈએ. જ્ઞાન અંશ ઉપરથી અનંત જ્ઞાનમય છું, અને એ જ્ઞાન રાગ રહિત અને કષાય રહિત છે, એટલે દુઃખ રહિત છે, એટલે સુખ સહિત છે, તે અનંત સુખ સહિત છે, એમ એનું માપ આવવું જોઈએ. પણ જોયા વિના કેમ માપ આવે? આ ગેસ નીકળે છે અંકલેશ્વર માં, મહેસાણા બાજુમાં કેટલો દેખાય છે, જેટલો ભડકો થાય છે એટલો, એ સતત ભડકો થતો રહે છે, 24 કલાક સળગતો રહે છે. એ ઉપરથી અંદર કેટલો ભર્યો છે એનું માપ આવે છે કે નથી આવતું? કે અખૂટ ભંડાર ભર્યો છે એટલે વર્ષો સુધી સતત આવ્યા જ કરે છે. એમાં જ્ઞાનની શિખા છે, જાગતી જ્યોત છે જ્ઞાનની. એ એમ સૂચવે છે કે અંદરમાં જ્ઞાનનો અખૂટ ભંડાર ભરેલો છે, એનું જ્ઞાન ભરેલું છે, અને એ રાગ રહિત દુઃખ રહિત છે એટલે સુખ સહિત છે. અનાકુલ સ્વભાવ તે સુખ છે અને આકુલ સ્વભાવ તે દુઃખ છે. અનાકુલ ભાવે રહેલું, શાંતપણે રહેલું, અનંત સુખપણે આત્મામાં છે. આ તો બહારના એક ચિહ્નથી પકડાય છે, પણ જેને એ કુવો ખોદ્યો એને ક્યાં દેહ કર્યો? જ્ઞાનની શક્તિ બહારમાં પૂજગળ પદાર્થનું આ સંશોધન છે, જળનું સંશોધન છે. તેલના કુવા શોધે શકે ડ્રિલિંગ કરીને, કે અહીંયા અહીંયા ખોદો, અહીંયા ડ્રિલિંગ કરો. એને તો કઈ બહાર ગેસ નતો દેખાતો, છતાં જ્યાંથી ભંડાર પકડી પાડે છે. જ્ઞાનનું સામર્થ્ય છે. કોનું સામર્થ્ય? જ્ઞાનનું સામર્થ્ય. તો પ્રગટન જોઈને એના ભંડારને ન જોઈ શકે એવું જ્ઞાન ક્યાં ઓછું ઓછી શક્તિ વાળું છે? એ તો ઘણી શક્તિ વાળું છે. એના અંશને જોયા વિના ભંડારને પકડી શકે છે. તો અંશને જોઈને ભંડારને પકડે એમાં નવીન વાત ભંડાર નીકળશે એ કોઈ સમય જ્ઞાન નો વિષય નથી. મિથ્યા જ્ઞાનમાં, મલિન જ્ઞાનમાં, રાગ દ્વેષ મોહથી રંગાયેલા જ્ઞાનમાં એટલો ઉઘાડ ને સ્વચ્છતા છે. તો જે જ્ઞાન રાગાદિથી રહિત થવાનું છે, પોતાના સ્વરૂપને જુએ, અવલોકે અને એને એમાં એનો સ્વભાવ ન દેખાય, સ્વભાવનું માપ ન આવે, એમ કેમ બની શકે? પણ તે પ્રકારનો તથારૂપ આ જીવ પ્રયત્ન કરતો નથી. નિર્ણયની દિશામાં, ઓળખવાની દિશામાં જે પ્રયત્ન કરવો જોઈએ, જેના માટે આ સ્વાધ્યાય શાસ્ત્ર આદિ શાસ્ત્ર સ્વાધ્યાય નામ છે, આ તો એનું સાહિત્ય છે, લિટરેચર છે. આની અંદર આત્મા કેવો છે, કેમ અનુભવ થાય, કેમ ઓળખાય એની વાત કરી છે. અને તે પણ એક રીતે નહીં, અનેકવિધ રીતે વાત કરી છે. છતાં જો પોતે ઓળખવાનો પ્રયત્ન ન કરે તો ન ઓળખાય, અને પ્રયત્ન કરે તો ઓળખાય. એનું સંશોધક પણ હોવું જોઈએ. એક પછી બેનથી લખે છે એક વાત કે મુમુક્ષુ જીવ પૂજા ભક્તિ દયા દાન આદિ ભલે સુખ ભાવમાં પ્રવર્તે તો પણ એનું અંદરમાં સંશોધક પણ ચાલ્યું ન જાય. વારંવાર મેં તમને તો બોલ યાદ રહી જાય એવા છે કે એનું સંશોધક પણ ચાલ્યું ન જાય. એનો અર્થ શું? કે એને એમ નથી માન્યું કે આટલામાં મારી મુમુક્ષુતા સમાપ્ત થાય છે. રોજ ભક્તિ કરું છું, પૂજા કરું છું, દાન આપું છું, દયા પાડું છું, કે આટલું કરું છું એટલે મારું કાર્ય થઈ ગયું, એમ નથી માનતો. એ અંતર સંશોધન કરે છે કે મારો આત્મા કેવો, જ્યાં સુધી એનો નિશ્ચય ન થાય ત્યાં સુધી એની જિજ્ઞાસા વધારે ને વધારે સચેત થવી દરકાર હોય. તો જો જિજ્ઞાસા ને લંબાય તો એને ઓળખવાની પણ દરકાર ગઈ, અનુભવનો પ્રશ્ન નથી. એને નિર્ણય કરવાની જેને દરકાર નથી એને કામ કરવું નથી. ખરેખર તો આમ જેને જે કામ કરવું છે એનો એ પહેલા નિર્ણય કરે છે, પછી કામ કરે, પછી જ કામ થઈ શકે, તેવાનો પ્રશ્ન નથી. કોઈ કાર્ય એનો નિર્ણય થયા વિના થઈ શકે એ તો બનતું નથી. એ અનંત શક્તિનું રૂપ છે કે આખા આત્મા અને નિર્ણયમાં સાધક છે, નિમિત્ત છે એમ કહે. પ્રત્યેક શક્તિમાં છે, બીજી બધી શક્તિઓ વિપરીતપણે પરિણમે છે અજ્ઞાન દશામાં, સંસાર દશામાં. એ જ્ઞાન શક્તિ એવી છે કે જેનો એક અંશ, કોઈ અંશ ખુલ્લો રહે છે, કે જેથી જ્ઞાન દ્વારા જ આત્માની ઓળખાણ થઈ શકે છે. કે દરેક શક્તિમાં અકાર્ય કારણનું રૂપ છે, અકારણ કાર્યત્વ નામની પણ એક શક્તિ છે, સોળમી શક્તિ છે. 47 શક્તિનું જ્યાં વર્ણન કર્યું છે ત્યાં 16મી અકારણ કાર્યત્વ નામની શક્તિ છે, 12મી પ્રકાશત્વ શક્તિ છે, 5મી સુખ શક્તિ છે. એમાં અકાર્ય કારણ શક્તિનું રૂપ પણ બીજી બધી શક્તિઓમાં છે. કેવી રીતે? કે જેમ કે આત્માની જ્ઞાન શક્તિ છે તે રાગનું કારણ નથી અને એ રાગનું કાર્ય પણ નથી, કોઈ એમ કહે કે અમને તો એવો અનુભવ થાય છે કે જ્ઞાન થતા રાગ થાય છે, જાણ્યું ત્યારે રાગ અથવા દ્વેષ અથવા મોહ થયો, નહોતું જાણ્યું ત્યારે નહોતો થયો, તારી વાત ખોટી જ નથી. એવી રીતે મૂંઢે રસ્તે ઘણા ચડે છે. અમારી એક બાજુમાં વેપારી હતા, અત્યારે નથી, જોયું કામ પણ કંઈક માનતા હતા કે હું પણ એક ચિંતક છું, દેવા હતા પણ આમ ઊંધે રસ્તે કેમ ચડે છે? કે જો આપણે બહુ માણસો જાણીએ છીએ ને એટલે આપણને બહુ રાગ દ્વેષ થાય છે, આ જાદુ જાણે અને જાદુ રાગ દ્વેષ થાય. આ કૂતરો બિચારો આંગણામાં કૂતરો ઉભો હતો દુકાનની બહાર રસ્તા, આ કૂતરો બિચારો કાંઈ જાણતો નથી, તમે છે આપણા જેટલા રાગ દ્વેષ કેમ? એ વાત ખોટી. જ્ઞાન છે તે રાગ દ્વેષ નું કારણ નથી, પણ અજ્ઞાન રાગદ્વેષ નું કારણ છે. શું અજ્ઞાન? એ જ્ઞાનનો જ વિપરીત પર્યાય છે. અજ્ઞાન પોતે જ્ઞાનનો જ વિપરીત પર્યાય છે. પણ એને જ્ઞાન નથી મટાડવું, પણ એની એનો વિપર્યાસ મટાડવો જોઈએ. જ્ઞાનના વિપર્યાસને મટાડવું જોઈએ. જ્ઞાનને મટાડવાનો પ્રશ્ન ઊભો નથી થતો. ઓછું જાણીને જ્ઞાનને બીડી દેવું, જ્ઞાનને બંધ કરી દેવું, એ રસ્તો ખોટો છે. જે વિપરીતતાને લઈને રાગ દ્વેષ થાય છે એ વિપરીતતા એને મટાડવી જોઈએ. એ વિપરીતતા મટાડવાને બદલે જ્ઞાનને ભૂસી નાખવું, જ્ઞાનને મટાડી દેવું, નહીં જાણવું એવું કરી નાખવું. સુરદાસ નો આવે છે ને બીજું, મને સ્ત્રીનું રોગ જોતા વિચાર થાય છે માટે આંખ છોડી નાખું, પછી જોવાય જ નહીં. ખોટો રસ્તો છે, એ રસ્તો સાચો નથી. એ તો આંખ છોડી નાખીશ તો કલ્પના થશે તને, આંખ બંધ કરીશ તો કલ્પના થશે તને. ક્યાં જોઈશું? જ્ઞાન કઈ આંખથી થાય છે એવું કઈ નથી. વિપર્યાસની કલ્પના થવાનું અજ્ઞાન કારણ શું છે? એમાં સુખ બુદ્ધિ શું છે? સુખ નહીં હોવા છતાં સુખનું કારણ થવાનું, ઉત્પન્ન થવાનું, સમજણનું વિપર્યાસ શું છે? એનું સંશોધન કરીને એને ટાળવું જોઈએ. એના બદલે આંખ ફોડી નાખે તો કાંઈ છે એનો વિકાર ને જાય. તો કોઈ પણ દોષ કરે તો એનું ફળ તો આવીને રહે નહીં, પણ અહીંયા તો એટલો મુદ્દો છે કે જ્ઞાનમાં અકારણ કાર્યત્વ નામનો એક સ્વભાવ છે, એક રૂપ છે, એનો ધર્મ છે. રૂપ છે એટલે એનો એ ધર્મ છે. તો એ રાગનું કારણ નથી ને રાગનું કાર્ય નથી. આવો રાગ કરું તો મને જ્ઞાન થાય એવું પણ જ્ઞાનનું સ્વરૂપ નથી. દયાનો રાગ કરું એટલે દયા પાડું તો મને જ્ઞાન થાય, આ પ્રમાણે ફલાણી વસ્તુ છોડી દઉં એનો ત્યાગ કરું એમ એવો રાગ થાય તો જ્ઞાન થાય. શાસ્ત્રમાં છું એવો રાગ કરું તો મને જ્ઞાન થાય, એ કોઈ રાગનું કાર્ય નથી. પ્રકારે નામ ફળ નથી. જ્ઞાન કોઈનું કારણ નથી ને જ્ઞાન કોઈનું કાર્ય છે. એનું અકારણ કાર્યત્વ પ્રત્યેક ગુણમાં છે, એક એક શક્તિમાં છે. દરેક શક્તિમાં અકાર્ય કારણનું રૂપ છે. એ કોઈનું કારણ નથી ને કોઈનું કાર્ય નથી. પોતે ગૃહ ઉપાદાન સ્વરૂપે છે. ઉપર જે ચોથા બોલમાં આવી ગયું ને, એક એક શક્તિ પોતે ધ્રુવ ઉપાદાન સ્વરૂપ છે. ઉપાદાનનો બીજો અર્થ થાય છે નિજ શક્તિ. પોતાનું સ્વયંનું સામર્થ્ય એને શાસ્ત્ર ભાષામાં ઉપાદાન કહેવામાં આવે છે. એ દરેક શક્તિને પોતાનું ઉપાદાન છે. પોતાની શક્તિ એનું નામ જ શક્તિ છે. જો બીજા કારણની અપેક્ષા રાખે તો એનું શક્તિ એવું નામ ખોટું પડે છે. એ નામ એને ગુણવાચક તરીકે નથી લાગુ પડતું. પછી નામ પાડેલું નામ થઈ ગયું. કે નામ શું? કે લક્ષ્મીપતિ ભીખ માંગતા હોય એ પાડેલું નામ કહેવાય, એવું હવે ગુણ ન હોય એનામાં, નામ નિક્ષિત માત્ર કહેવાય. અને આત્માની જે શક્તિ છે એ તો શક્તિ વાચક જ ના છે, અને એ શક્તિ બીજાની અપેક્ષા રાખે. એક શક્તિ અનંત ને નિમિત્ત છે, એક શક્તિ એટલે પ્રત્યેક શક્તિ અનંત શક્તિ ને નિમિત્ત છે, છતાં કારણ કાર્ય રૂપે નથી. નિમિત્ત બીજી વાત છે અને કારણ બીજી વાત છે, એ લોકો સમજ્યા નથી. નિમિત્ત ને કારણ માં પકડે છે, કારણ ને નિમિત્ત માં પકડે છે. એ નિમિત્ત જુદી વસ્તુ છે અને કારણ પણ એ નિમિત્ત પણ એ વાત બીજી છે, અને કારણ પણ એ વાત બીજી છે. વિજ્ઞાન ની અંદર એક પદાર્થ આવે છે એને કેટેલિક કહેવાય છે, સાયન્સ ભણાવવાની ખબર પડે, કેમિસ્ટ્રી ભણાવવાની. કોઈ વાર એવું બને છે કે બે પદાર્થની પ્રક્રિયા કરવી હોય ત્યારે ત્રીજા પદાર્થને હાજર રાખવો પડે. એ પદાર્થનું એમાંથી કાંઈ અંશ બે માંથી એક કઈ ન પડે, પણ એની હાજરી હોય તો બે પદાર્થની ક્રિયા થાય. એવા પ્રયોગો છે ભણાવવાની સારમે છે. આ નિમિત્ત એવા સ્થાનમાં છે, ખાલી હાજર રહીએ છીએ. હાજર હોતા પદાર્થ સ્વતંત્રપણે કામ કરે છે, અને એ કામ કરે છે ત્યારે ઓલાને નિમિત્તે વારો પાડે છે. આ તો ચાલુ વિજ્ઞાનમાં આ પરિસ્થિતિ છે, અને કારણ કાર્યમાં એ રીતે લોકો જે ખટવે છે એ સમજણ વગર ખટવે. એ કાર્ય કરનાર એને નિમિત્ત ન કહેવાય, એ એનો કરતા કહેવાય, એનો ઉપાદાન પણ એ કાર્ય કરનારો કહેવાય. નિમિત્ત જુદી વસ્તુ છે, કરતા પણ થવું, કારણ પણ એ કરતા થવું, એ બીજી વાત છે, બે જુદી જુદી વાત છે. એ લોકો અજાણ્યા છે એનાથી, એટલે હાંકે છે, હાલે છે. દુનિયા તો ઝૂકતી રહે, ઝુકાને વાલા ચાહીએ એના જેમ. આ વિષય એવો અજાણ્યો છે, આત્મા અરૂપી પદાર્થ, એના ગુણધર્મો અરૂપી, જેને રૂપરસ ગંધ વર્ણ શબ્દ એવું કાંઈ નથી. એનું વિજ્ઞાન એવું છે કે આત્મજ્ઞાનીઓ એના વિજ્ઞાનને જાણે છે, અને બીજા ગપ્પા મારે છે એનું પણ હાલે છે, કેમ કે લોકો અજાણ્યા છે. આ તો મૂળ શક્તિઓ અને મૂળ સ્વભાવની કેટલીક ચર્ચાઓ છે. સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તુસાર, એ તો એવા ગ્રંથ છે, દ્રવ્યાનુયોગના ગ્રંથ છે. વિદ્યારણ્ય નવ પૂર્વ છે, એમાં કંઈક આ દસમા પૂર્વની અમુક વસ્તુ છે. આ અગિયાર પૂર્વની પાર જઈને એનો એ વિભાગ છે, આ એનો અંશ છે. આખું છે તો બહુ વિસ્તારવાળો વિષય છે, પણ સમયસાર આવી જે ગ્રંથ આવ્યા છે એ મૂળ જો મૂળ જે દિવ્ય ધ્વનિનો જે વિષય લઈએ, ગંધર્વની જે રચના લઈએ, બાર અંગ એમાંથી દ્રવ્યાનુયોગનો આ વિષય છે, બહુ મુદ્દાનો અંશ છે. ઘણું વિચ્છેદ ગયું છે તો પણ અમુક બહુ મુદ્દાની વાત, પ્રયોજનની વાત અત્યારે ઉપસ્થિત રહી ગઈ છે, હાજર રહી ગઈ છે. કે જેથી જીવો એનું કામ કરી જાય છે, આત્મજ્ઞાન કરી જાય છે અને ભવભ્રમણને નો અંત લાવી દે છે. દરેક શક્તિમાં અકાર્ય કારણનું રૂપ છે. દસમું છે, દરેક શક્તિમાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ છે. આ પણ આત્માની શક્તિ છે, સુરતાલી શક્તિનું વર્ણન છે. ઉપાદાન એટલે ગ્રહણ કરવું, ત્યાગ અને ગ્રહણ, ગ્રહણ ત્યાગ જે પ્રતિપક્ષ છે. ઉપાદાન એટલે અહીંયા ગ્રહણ કરવું, કોઈનું કઈ ગ્રહણ કરે નહીં ને પોતાના સ્વભાવને છોડે નહીં, એવું દરેક શક્તિનું સ્વરૂપ છે. એક શક્તિ પણ એવી છે આત્માની અને એનું રૂપ પણ બધામાં છે, એનો ધર્મ પણ બધામાં છે. જ્ઞાન છે, જાણપણું ક્યારે છોડે નહીં, જાણવાનું કાર્ય ક્યારે છોડે નહીં અને કોઈને કાંઈ ગ્રહણ કરીને જાણે, કોઈને કાંઈ ગ્રહણ કરે, રાગને કે જરાગના વિષય રૂપ ઉદગળને ગ્રહણ કરે, એ જ્ઞાનથી બની શકતું નથી. જ્ઞાનને મટાડી ગયો થતો, જ્ઞાન કરવું જ નથી, જ્ઞાનને બંધ કરી દો, ઉત્પન્ન થતું બંધ કરી દો, પ્રગટ થતું જ્ઞાનને બંધ કરી દો, મારે કાંઈ જાણવું નથી. રજનીશ વાળા કહે છે ને, શૂન્ય હો જાઓ, નહીં થઈએ શૂન્ય. આકારો જ્ઞાનમાં આવ્યા વિના રહેશે નહીં, એટલે જ્ઞાન અન્ય જ્ઞાનીઓને જાણ્યા વિના રહેશે નહીં. વેદાંતનો એક ફાંકો પણ એમાંથી જ નીકળ્યો છે. બીજા જ્ઞાનીઓને જાણતા જ્ઞાનની અંદર ક્ષોભ થાય છે અને અનેક પ્રકારના વિભાવ થાય છે, તો જ્ઞાનમાંથી જ્ઞેયોને ભૂસી નાખો, એવું કંઈક કરો, નહીં થઈ શકે. એનો જે સ્વચ્છત્વ સ્વભાવ છે, જ્ઞાનનો જે સ્વચ્છપણાનો સ્વભાવ છે, એમાં અન્ય જ્ઞેયોનું પ્રતિબિંબ આવ્યા વિના રહી શકે નહીં. ન લાવવું હોય તો પણ આવ્યા વિના રહી શકે નહીં, એનો સ્વભાવ છે, એનું સ્વરૂપ છે, એનું રૂપ જ એ છે. એને કેમ મટાડી શકાય? સ્વચ્છત્વ શક્તિ છે, એનું રૂપ પણ જ્ઞાનને છે. સ્વચ્છત્વ શક્તિ છે, એનું રૂપ પણ જ્ઞાનને છે. તો એ સ્વચ્છપણું છે એ નહીં જઈ શકે, બીજા જ્ઞેયોનું એની અંદર આકાર આવ્યા વિના નહીં રહી શકે, એનો કોઈ ઉપાય નથી, એ ટાળી શકાય. અને કેવળ જ્ઞાનમાં તો લોકાલોક સચરાચર ત્રણેય કાળના પદાર્થો જ્ઞાન ગોચર થાય છે, છતાં કેવળ જ્ઞાનીને એક અંશે વિકાર થતો નથી, અનંતમાં ભાગે પણ થતો નથી. માટે જ્ઞાન છે અન્ય જ્ઞેયોનું જ્ઞાન, વિભાવનું કારણ છે, એ વાત તદ્દન ખોટી છે. કેમ કે જ્ઞાન કદી કોઈનું કાંઈ ગ્રહતું નથી. જ્ઞાનને ગ્રહણ કરવાનો, કોઈને ગ્રહણ કરવાનો સ્વભાવ નથી ને પોતાની શક્તિને પણ છોડવાનો એનો સ્વભાવ નથી, એવું પ્રત્યેક ગુણમાં છે. પ્રત્યેક શક્તિ પોતાના સ્વભાવને છોડતી નથી અને બીજાના સ્વભાવને ગ્રહણ કરતી નથી, એવું ત્યાગ ઉપાદાન શૂન્યત્વ આત્મામાં રહેલું છે. સર્વ શક્તિમાં રહેલું છે અને આખા આત્મામાં પણ એ રહેલું છે. એવા આત્માને ઓળખે કોઈ, પોતાના સ્વરૂપનું શ્રદ્ધાન થાય, પોતાના સ્વરૂપનો અનુભવ થાય અને નિર્વિકાર એવા પોતાના સ્વરૂપનો અનુભવ થતા એની દશામાં પણ નિર્વિકારપણું, શુદ્ધપણું પ્રગટ થાય, નિર્દોષપણું, પવિત્રપણું પ્રગટ થાય, એનું ફળ છે. એ આત્માને ઓળખવા માટે ગુરુદેવશ્રીના પ્રવચનમાં આત્માના સ્વરૂપ વિશે ખાસ ખાસ મુદ્દા પ્રત્યેક શક્તિના વર્ણનમાં આજ છે. પુસ્તકમાં તો વાંચી તો ખ્યાલ આવે, બહુ સરસ તો તાર વિરું છે. છસો ને અગિયાર ગૃહ ગામના ધ્યેયના ધ્યાનની દખતી ગુણી દગશ અને ધીરજ થી દખાવી તે ધર્મનો ધારક ધર્મી ધર્મ છે. બધાનું એલિટરેશન છે અંગ્રેજીના વ્યાકરણમાં, ફિગર ઓફ સ્પીચમાં એને એલિટરેશન છે. એલિટરેશન એટલે જે પહેલો અક્ષર હોય એ બધા શબ્દનો એક સરખો હોય, બધા માટે ધ છે, બધા એમાં કોઈ પણ અક્ષરથી થાય છે. ગુરુદેવ શ્રી ભાવનગર માતા ત્યારે આ પૂજાવાજીને ઘરે નિવાસ કર્યો હતો. તબિયત અસ્વસ્થ થઈ હતી, વ્યાખ્યાનો અહીંયા ભાવનગરમાં પધાર્યા પણ બંધ રહ્યા, પણ વાતચીતનો તો પ્રસંગ હતો. પોતે તો તબિયત સ્વસ્થ હોય કે અસ્વસ્થ હોય પણ પોતાના ચિંતનમાં ગોલનમાં આવી, અને તો એમનું નોર્મલ જીવન જ એ હતું. બહારથી જોઈએ તો, અંદરથી જોઈએ તો એ તો જીવવાની દ્રષ્ટિ એ શુદ્ધતાની ધારા કોઈ જુદી ચીજ છે, એ અલૌકિકને ચમત્કારી પણ બહારથી જોઈએ તો એ તત્વના ચિંતન અને ગોલનમાં રહેતા એ એમનું બાહ્ય જીવન છે. એટલે અસ્વસ્થ તબિયતના કાળમાં પણ તત્વની ઊંડી ચર્ચાઓનો લાભ તો ઘણાને મળ્યો, આપણને તો મળ્યો જ છે. જ્યારે એમનું સ્વાસ્થ્ય બરાબર ન હોય ત્યારે પણ સોનગઢના રૂમમાં જાઓ કે જ્યાં હોય ત્યાં તત્વના વિષયમાં, આત્માના વિષયમાં એમને ગોલન ચાલતું હોય, એમાંથી વગર પૂછે પણ એ આત્માનો વિષય ચાલે, એમાંથી આ એક નમૂનો છે. એ પ્રસંગોમાંથી નીકળેલો આ એક વાક્ય નમૂનો છે કે આત્મા છે એ ગૃહ ધામ છે. એ દિવસે આ નીકળ્યું, ભાઈ બધું લખી દેવા બરાબર આવડી તમારે ત્યાં આવ્યું. વાત તો આવી ઘણી આવતી પણ હા એલિટરેશન ક્યાં આવી છે કે જુઓ આમાં બધો ધગ્ધો જ આવે છે. આત્મા ધ્રુવ ધ્યામ ધામ છે, ધ્રુવ સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ છે, વિકાર છે. એનું જે ધ્યેય સ્વરૂપે છે, જેનું ધ્યાન લાગે તે ધ્યાનનો વિષય તે ધ્યેય છે. ધર્મી એનું ધ્યાન કરે છે. કોનું ધ્યાન કરે છે કે પોતાનું ધ્યેયનું ધ્યાન કરે છે. કેવું છે તે ધ્યેય કે ધ્રુવ ધ્યેય છે, નિશ્ચળ ધ્યેય છે. જો ધ્યેય નિશ્ચળ ન હોય તો ધ્યાનની પણ નિશ્ચળતા ન રહે. ઘડિયાળનું લોલક આ પેન્ડ્યુલમ ફરે છે ને, એના ઉપર દ્રષ્ટિ સ્થિર રહીએ, એના ઉપર દ્રષ્ટિ રાખવા જોઈએ તો દ્રષ્ટિ એને આમ કરવી પડે. પર્યાય પોતે ચપળ પદાર્થ છે એટલે પર્યાય દ્રષ્ટિ છોડાવી છે અને દ્રવ દ્રષ્ટિ કરાવી છે કે તમામ પદાર્થોની, સ્વ અને પર બંને પદાર્થની અવસ્થાઓ તો વિચલિત અંગ છે. પદાર્થનું એ વિચલિત અંગ છે, વિચલિત થતું ફરતું અંગ છે. એના ઉપર જો ધ્યાન કરવા જાય ધ્યાન નહીં થાય, સ્થિર ધ્યાન નહીં થાય, નિશ્ચળ ધ્યાન નહીં. મૂળ સ્વરૂપ જે આત્મા ધ્રુવ ધામ ધામ છે એ નિશ્ચળ પદાર્થ છે, અવિચલિત અંગ છે. એ પદાર્થ નિશ્ચળ પદાર્થ છે, એનું ધ્યાન કરે તો ધ્યાનની અવસ્થામાં પણ સ્થિરતા આવે છે. ભલે એ પલટે છે તો પણ ભાવની સ્થિરતા એમાં ઊભી થાય છે. એવા ધ્રુવ ધામના ધ્યેયની ધ્યાનની ધખથી ધૂણી, એમ આ ધૂણી ધખાવે છે ને, પંચાંગની તપ તપે છે, એની મતના બાવાઓ થાય છે, ખાખી બવાઓ આવે છે. ખાખી એટલે કાંઈ કાંઈ પરિગ્રહ ન રાખે એને ખાખી કહે છે. અત્યારે તો કહેવાતા જૈન સાધુઓને પણ એથી વધારે પરિગ્રહ હોય છે, આ તો અન્ય મતના કહેવાતા સાધુ છે. કહેવાતા સાધુ એટલા માટે કે જે આત્માને સાધે તે સાધુ છે. પ્રચુરપણે પ્રખરપણે આત્માને સાધે તે સાધુ, બાકી બધા નામ સાધુ. જેમ લક્ષ્મીપતિ કહ્યું ભીખમ ભીખ માગે, બાકી કોઈ સાધુ ખરેખર છે એ જે ધૂણી દખાવે છે એ અહીંયા ધ્યાનની ધૂણી દખાવાની વાત છે. ધૂણી દખાવે તો જોયું છે, અમે તો જોયું છે બાળપણ. ઘરની બાજુમાં જ એક મંદિર હતું, 12 મહિનામાં કેટલી વાર એ બધા બાવો આવે. રામચંદ્રજીનું મંદિર, આમ તો લક્ષ્મણજીનું, બાલાજીનું મંદિર, પણ બધી મૂર્તિ બધી રાખતા બાવો આવે. ખરે બપોરે ચામડી ફાટે એવો તડકો હોય ઉનાળાનો, ત્યારે ફરતી અગ્નિ ખરખી પાછી બુઝાઈ ગયેલી નહીં, સરખી અગ્નિ તપે એવી અગ્નિ, એમ આયા ધ્યાન ને દખાવે એમ કે છે. સામાન્ય ધ્યાન કરે એવા ધર્મી ને આયા ધન્ય કહેવા, ધન્યવાદ આપવામાં આવે. પોતાને જે ગુંતાતો હોય એ આવે ને. એ ધૂણી ધગશથી અને ધીરજથી દખાવી, એમ ધ્યાન ની ધકતી ધૂણી ને ધગશથી અને ધીરજથી, બે વાત. ધીરજ પણ છે છતાં શિથિલતા નથી, ધીરજ છે છતાં ધગશનું જોર છે. ધગશ શબ્દ હિન્દીમાં નથી મળતો, અનુવાદ કરતા હતા મારું ખૂબ કઈ ગમે એ કહેતા હોય. એકનું જોર નહીં, એકને એક વિષયમાં એની લગ્નનું જોર રહી અને ધગશ કહે છે. ખાને એમ કે આ કામની બહુ ધગશ છે એમ કહેવાય છે, એટલે એ કામ પાર પાડે રહીએ એને ધગશ કહે છે. સ્પેસિફિક ગુજરાતી ભાષામાં કે ચોક્કસ કામ હાથમાં લઈએ એને છોડી ન શકે, છોડે નહીં ને એનું જોર એનું ઓછું પડે, ઓછું કરે નહીં. પૂરી તાકાતથી ને પૂરા બળથી એ કામને પાર પડે ત્યારે એમ કહેવાય કે બહુ ધગશથી એને કામ કરે. એવું શબ્દ હિન્દી ભાષામાં નથી. ત્યાં ધગશનું શું કરવાનું, હિન્દી કહ્યું છે ને, હિન્દી થઈ ગયું છે. ધગશનું શું કરવું, તો બહુ ખાસ શબ્દ નથી મળતો. છપાનું નથી, અનુવાદ થઈ ગયું. ધૂણી જોર થી ધગશ થી આપણે તો ગુજરાતીમાં સમજી શકીએ એવું છે કે ધગશ કોને કહેવાય. આપણને ભાવ સમજાય, ધગશ અને ધીરજ બંને સાથે છે. જે ધ્યાનમાં અને જે પુરુષાર્થમાં ધગશ પણ છે અને ધીરજ છે, સારી રીતે જેમાં ઉગ્રતા કરીને દખાવે છે એવા જે ધર્મના ધારક છે તે ધર્મી છે. ધર્મી કોને કહીએ, આત્માના શુદ્ધ પવિત્ર દશારૂપ નિર્દોષ પરિણતિના ધારક, એવા ભાવના ધારક જે છે તેને ધર્મ કહેવામાં આવે, ધર્મી કહેવામાં આવે છે. આમ તો અનંત ગુણધર્મનો ધારક આત્મા ધર્મી છે. બધા આત્માઓ એવા હોવાથી એક સરખા સ્વભાવી હોવાથી ગુરુદેવ એમ કહેતા કે બધા આત્માઓ અમારા સાધનની છે. કોઈ અન્ય ધર્મી કે વિધર્મી નથી. કેટલી વિશાળતા, સંપ્રદાયના તમામ વાળાને તોડી નાખ્યા. અરે સંપ્રદાય તો એક બાજુ રહ્યા, એકેન્દ્રથી માંડીને તમામ જીવોને આવરી લીધા. ત્યાં દેડકું ને માછલું છે એટલે અમારા ધર્મમાં નહીં એ વાત નથી. સમુસરણમાં આવે બધા માછલા દેડકા, ત્યાં એવું પ્રતિબંધ નથી કે જૈનના ઘરે જૈન હોય આવજો, બાકીના નહીં આવતા. એ સમોસરણમાં પ્રતિબંધ તો આવે છે. વળી પૂન કર્યા હોય ને દાન કર્યા હોય એ જ આવજો ને, બીજા નહીં આવતા એવું નથી. પાપ કર્યા હોય તો આવતા નહીં એમ નથી. હિંસકમાં હિંસક પ્રાણીઓ આવે છે, મોટા મોટા અજગરો આવે છે, સર્પો આવે છે, જહેલી સર્પો, ક્રોધના ફળમાં જન્મેલા બધા પ્રાણીઓ, વાઘ મોટા એવું એ બધા બેઠા હોય છે. ઘણા પાપ કર્યા હોય ને એ ભવમાં ગયા હોય, સાંભળવા આવે છે. અને કેટલાક તો ધર્મ પામી જાય, નિર્દોષતા પામી જાય છે. કેટલાક પ્રાણીઓને જાતિ વેર હોય છે, આમાં મળે અને જોવે જેમ માણસ નથી તો આને નાને ભેગા કરશો ને ચાર આંખું ભેગી થશે એટલે વધશે, એમ કેટલાક પ્રાણીઓને અંદર બિલાડી નથી કહેતા. આપણે અંદર બિલાડી નથી દાખલો સૌનો જાતિ વેર જ હોય છે. આપણે ભગવાન પાસે ચિત્ર દેવું છે હરિદીમાં, એક જ પાત્રમાં સિંહ ને ગાય એક સાથે મોઢું નાખીને પાછું. ગાયનું વાસરું સિંહ ને ધાવે ને સિંહ નું બચ્ચું ગાય ને ધાવે, ઠીક. એવું અતિશય છે, શાંતિ બહુ પ્રસરેલી છે, એકદમ નિરાકુળ આત્મ શાંતિ નો ઉપદેશ છે ને. વાતાવરણમાં શાંત 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 પણ કેટલી શાંતિ છે કે આવા જંગલી પ્રાણીઓ પોતાની અશાંતિ છોડી દે છે. કુંકુંડાચાર્યનું ચિત્ર છે ને એમાં એ વાત લીધી છે, વાઘ પણ બેસાડે છે ને સસનું બેસાડ્યું છે. સસનું વાઘ થી જીતું નથી કે અમને ખાઈ જશે, કેમ કે બે મુનિરાજ ને શાંત સાજ જોઈને ભૂલી ગયા છે. પેલો ભય ને ભૂલી ગયો છે સસલો, અને વાઘ હિંસાને ભૂલી ગયો, ક્રોધ ને ભૂલી ગયો. મુનિની એવી શાંત દશા હોય છે. જયેન્દ્ર ની તો વાત શું થાય તો મુનીશ્વર છે. જેના જગતના શાંત રસના પરમાણુઓ જાણે એક જ ઠેકાણે ભેગા થઈ ગયા છે. ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે દેહનું વર્ણન આવું કરવામાં આવે છે કે કેવા છે પરમાત્મા જિનેન્દ્ર, કે જગતના શાંત રસના પરમાણુઓ જાણે એક જ દેહમાં આખા એક જ ઠેકાણે આવીને વસી ગયા છે. એવી શાંતિની મૂર્તિ છે અને એની સ્તુતિ એવી રીતે કરવામાં આવે છે. મૂળ તો અંદર આત્માની શાંતિ છે, પણ દેહ ઉપર પણ એટલી શાંતિ જોવામાં આવે છે. નિયમિત નિયમિત સંબંધ એવી બધી અંદર ભરી છે, અનંત શાંતિ, બેહદ શાંતિ, જેનું માપ ને તળિયું નથી એટલી શાંતિનો પિંડ છે આત્મા. પણ એને રૂચવો જોઈએ, એને શાંતિ રૂચે તો કષાયનો કણ એક ન રૂચે. કોઈ બાને ને કોઈ વાતે વ્યવહાર છે ને કે એવી બધી વાત હું કહી શકું. આ અનંત શાંતિના પિંડને તે જોયો હોય તો એ વાત હું કરી શકું, અને કરસ તો એને તે જોયો નથી એ વાત નથી. બધા સાધનો ધર્મી અને ધર્મી ઉપરથી વાત કરી, બધા આત્માઓ અનંત શક્તિ અનંત ધર્મના ધરનારાઓ ધર્મી છે. એવી વિશાળ દ્રષ્ટિ છે, જૈનાગમની દ્રષ્ટિ આટલી વિશાળ છે. જ્ઞાન નાત જાતના ભેદ તો જોવાનો પ્રશ્ન જ નથી. અમે તો બધાને સીધપણે જોઈએ છીએ, ભલેને કોઈ ગમે તેમ પોતાને માનતા હોય એમ કઈ છે. એટલે એને ખબર નથી કે મારું શું સ્વરૂપ છે. માની બેઠો છે કે હું તો ફલાણો 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 છું, આ મારું નામ, આ મારા પિતાશ્રી નું નામ, ને આ મારી અટક, આટલું મારું આ સિવાય બીજું હોય તો બીજાનું, એવું કઈ નથી. જે હોય એક અનંત શક્તિ સંપન્ન આત્મદ્રવ છો, નિજ સત્તા એ શુદ્ધ સૌને સહેખતા હો લાલ. ધન્યવાદ આપ્યા છે 611 માં. કેવા ધર્મી ને ધન્યવાદ આપ્યા છે કે જે ધ્રુવ ધ્યાનમાં ભક્તિ ધૂન દગા સખાવીને ઉભા છે, દુર્ષ્ટિ અને ધીરજથી જેનું ધ્યેય અવિચલિત છે, પરિપૂર્ણ પરમાત્મ તત્વ જેનું ધ્યેય છે, અને એના ધ્યાનમાં મસ્ત થઈને રહ્યા છે, પીડ્યા છે, એને અહીંયા એ દશાને અભિલાષાને કારણે એને ધન્યવાદ આપવામાં આવે છે. બીજું કોઈ કારણ નથી, એની પાસેથી આશીર્વાદ દઈને કઈ જોતું નથી. એવી દશાની અભિલાષા માટે ધન્યવાદ આપવામાં આવે, એ ગુણ સ્તુતિ છે. જાણન ક્રિયા પોતાનું સ્વરૂપ છે, કારણ કે તેનાથી આત્મા જણાય છે, માટે આત્મા તેના આધારે રહેલો. અહીંયા જાણન ક્રિયાને આત્માનું સ્વરૂપ એમ કરીને સાચું છે. શાસ્ત્રનું ભણતર કરનારો તર્ક કર્યો, એ તો એક સમયનો પર્યાય છે. અમારે તો દ્રવનું જ્ઞાન કરવું છે, ઠીક સાધકની સુખો. સમયસારના સંવર્ધિકારમાં પહેલી ત્રણ ગાથાઓમાં, ત્રણ ગાથાઓ એક સાથે જાણન ક્રિયાના આધારે જ્ઞાન રહેલું છે, અને જ્ઞાન છે તે આત્મા છે, આત્મા સંબંધ એ વાત લીધી છે. અને એ પ્રવચનો પ્રવચન રત્નાકરના છઠ્ઠા વાદમાં છે. સંવર્ધિકા આસ્ત્રો અને સંવર્ધિકા બંને છઠ્ઠા વાદમાં છે. ત્યાં જાણન ક્રિયા ક્રિયા શબ્દ લીધો છે. જ્ઞાનના આધારે જ્ઞાન છે એમ કહે તો કોઈ વળી એમ કહે કે આ જ્ઞાન કયું લેવું, ત્રિકાળી કે વર્તમાન, આ પ્રશ્ન કરે. એટલે આચાર્ય મહારાજે ગોળ ગોળ રાખ્યું નથી, ચોખ્ખું લીધું છે. મૂળ ગાથામાં તો કુંકુંડ આચાર્ય ઉપયોગ શબ્દ વાંચ્યો, ઉપયોગનો અર્થ જ્ઞાનનો વ્યાપાર થાય અથવા જ્ઞાનની ક્રિયા થાય છે. અને જાણન ક્રિયા એનું ગુજરાતી કરેલું છે. જાણવારૂપ થતી જે ક્રિયા, જાણવારૂપ થતી જે જ્ઞાનની અવસ્થા, એ જે જ્ઞાનનો પર્યાય છે, એ પોતાનું સ્વરૂપ છે. આત્મા ત્યાંથી પકડાય છે ને, સ્વભાવ પકડાય છે. આત્મા તો ખરેખર સ્વભાવ સ્વરૂપ સ્પષ્ટતા કરી છે. નિર્ભ્રામ દર્શન કે જયારે જ્ઞાન ક્રિયા ઉપરથી સ્વભાવનો નિશ્ચય થાય છે, ત્યારે જ્ઞાન ક્રિયામાં રહેલા સ્વભાવનો નિશ્ચય થાય છે, પર્યાયત્વનો નહીં. પર્યાયપણાનો નહીં, નિશ્ચય કોનો થાય છે? સ્વભાવનો નિશ્ચય થાય છે. સ્વભાવ ત્રિકાળી છે, પર્યાયપણો નિશ્ચય નથી થતો. પર્યાયપણો શું છે એનો નિશ્ચય નથી થતો, પણ ક્રિયામાં એ સ્વભાવ છે એટલે ક્રિયાના આધારે છે એમ કહેવા માંગે. જાણન ક્રિયા પોતાનું સ્વરૂપ છે એમ બિલીવ છે, એમાં જ્ઞાન સ્વરૂપ છે ને, એમાં જ્ઞાનનું સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ છે એટલે જ્ઞાનનું સ્વરૂપ છે, અને જ્ઞાનનું સ્વરૂપ છે એટલે પોતાનું સ્વરૂપ છે. જાણન ક્રિયા છે એ પણ જ્ઞાન જ જાણે, એક બહુ મજાનું સ્થિતિ થઈ કે જાણનાર પણ પોતે અને જણાનાર પણ પોતે, વચ્ચે કોઈ દલાલ નહીં, વચ્ચે કોઈનો હસ્તક્ષેપ નહીં, એટલે કે વચ્ચે એમાં ભેદ પડવાનો અવકાશ નહીં, રાગે નહીં વચ્ચે. પછી બીજા પદાર્થનો તો સવાલ નથી, શાસ્ત્ર દેવગુરુ ને શાસ્ત્ર તો વચ્ચે આવતા નથી, પણ એનો રાગે શુભ રાગે વચ્ચે આવતો નથી. જાણનાર પણ તે ને જણાનાર પણ પોતે, તેથી પોતાને પોતાનું અભેદ સ્વસંવેદ જ્ઞાન અહીંથી ઉત્પન્ન થાય એ સ્થિતિ આવે છે, જેને સ્વાનુભૂતિ કહેવામાં આવે છે. જાણ ક્રિયા પોતાનું સ્વરૂપ છે, દ્રવ કે સ્વભાવ છે, અહીંયા સ્વભાવ ને દ્રવ કેમ છે, એ પોતાનું સ્વરૂપ છે, કારણ કે તેનાથી આત્મા જણાય છે, ત્યાંથી આત્મા જણાય છે, ત્યાંથી સ્વભાવ જણાય છે. માટે જાણે કે આત્મા તેના આધારે રહેલો, આધારે નિમિત્ત છે, સાધન છે. આત્મા આધાર અને પર્યાય એનું આધેય એમ તો આવે, કેમ કે એક ત્રિકાળી છે કે જે ત્રિકાળી ધ્રુવના આધારે પર્યાય થાય છે, પણ અહીંયા તો જણાવવાનું કારણ જોઈને પર્યાયને આધાર કીધી છે અને આત્મા એનું આધેય, સ્વભાવ એનો આધેય, કે ત્યાં એક સમયની જ્ઞાન ક્રિયાએ સ્વભાવને ધારણ કરી રહ્યો છે. કોના આધારે? કે પોતાના આધારે. માટે પોતે આધાર છે જ્ઞાન ક્રિયા અને સ્વભાવ એનો આધેય છે. જેમ જેના આધારે જે રહે તે આધેય, આધારે રહેવા યોગ્ય તે આધેય, સ્વભાવ જ્ઞાન ક્રિયા ના આધારે રહેલો છે, તેથી એને આધારે છે. ત્યાં તો બહુ સરસ શૈલી ચાલે છે, એ ગાથાની જે શૈલી ચાલે છે અતિ સુંદર વસ્તુ. એક વસ્તુની બીજી વસ્તુ નથી, તેથી કોઈ વસ્તુ કોઈ વસ્તુના આધારે નથી, તેથી કોઈ વસ્તુને કોઈ વસ્તુ સાથે આધાર આધે સંબંધ નથી. આ ત્યાંથી શરૂઆત કરીને જ્ઞાન જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન સ્વભાવ છે એમ વાતને સ્થાપવા માટે શરૂઆત ત્યાંથી કરી છે ટીકાને. એ ગાથાની ટીકા તો જેને સમયસાર ન વાંચ્યું હોય એને તો એક વખત તો વાંચી જ લીધું જોઈએ, આદિ ન સમજાય તો હવે તો પ્રવચનો એના પ્રસિદ્ધ થઈ ગયા છે. આપણે આ ગુજરાતમાં નિર્ગ્રહાધિકાર સુધીના, નિર્ગ્રહ નહીં પણ બંધધિકાર સુધીના, મોક્ષ અધિકાર સુધીના બહાર પડી ગયા છે. આત્મા ભાગમાં મોક્ષ અધિકાર
જય હો સનાતન દિગંબર, જય મહારાજ, જય હો.